समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 332 थी 344 नो स्वाध्याय लगभग पूरो थवा आयो छे। भावार्थ उपरनुं गुरुदेवनुं प्रवचन એમાંથી આપણે કેટલાક અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 261 ગાથા 332 થી 344 ભાવાર્થ ઉપરનું પ્રવચન। પંડિતજીએ જે વાત કરી છે તે કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદવાદ વાણીને બરાબર નહીં સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે આત્મા તો ભાવ કર્મનો અકર્તા જ છે, કર્મ પ્રકૃતિનો ઉદય જ ભાવ કર્મને કરે છે। અજ્ઞાન, જ્ઞાન, સુવું જાગવું, સુખ દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ, એ બધાને તથા જે કાંઈ શુભ અશુભ ભાવો છે તે બધાને કર્મ જ કરે છે, જીવ તો અકર્તા છે। આ બધી વાત પંડિતજીએ જે ભાવાર્થમાં કરી છે એને ગુરુદેવ સમજાવે છે। આપણે આ બધું ઘણા દિવસથી બહુ સારી રીતે સમજ્યા છીએ એટલે ગુરુદેવની વાતને આપણે લઈશું, ભાવાર્થ આપણે બરાબર કર્યો છે। અહીંયા પાના નંબર 262 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે, આ આત્મા જે વસ્તુ છે તેમાં જે શુભાશુભ વિકાર અને અલ્પજ્ઞ દશા થાય છે તે કોઈ કર્મનું કાર્ય નથી। જ્ઞાનાવરણીય કર્મને કારણે અમને જ્ઞાન થતું નથી એવી વાત હજી હમણાં પણ મને કોઈએ પૂછી છે કે હવે અમારે શું કરવું। આ ગાથા ચાલે છે એના સ્વાધ્યાયમાં એનો પ્રત્યુત્તર આવી ગયો છે, પણ છતાંય કેમ હજી જ્ઞાનાવરણીય કર્મ નડે છે એમ સ્વાધ્યાય કર્યા પછી પણ એવો વિકલ્પ આવે છે। અહીંયા તો બહુ સ્પષ્ટ કરી દીધું કે કોઈ કર્મ જીવને એવા વિકારી પરિણામ કરાવતું નથી, જીવ પોતે વિકારી પરિણામે થાય છે, એમાં જીવનો પોતાનો અપરાધ છે। ગુરુદેવ અહીંયા કહે છે કે અલ્પજ્ઞ દશા એટલે કે જ્ઞાનના ઉઘાડ ઓછા હોય એવી દશા, જ્ઞાન ગુણ તો વિકાળ એવો ને એવો જ છે પણ એનું પરિણમન થાય છે અને અહીંયા વર્તમાનમાં એની જે દશા એમાં જ્ઞાનનો ઉઘાડ ઓછો છે, તો આવી દશા થાય એમાં કંઈ પેલું જળ કર્મ કરે છે માટે થાય છે એમ નથી। શુભાશુભ વિકાર અને અલ્પજ્ઞ દશા થાય છે એ કોઈ કર્મનું કાર્ય નથી। મિથ્યાત્વવાદી ભાવ મોહનીય કર્મને લઈને નથી તથા અલ્પજ્ઞ દશા જ્ઞાનાવરણીય કર્મને લઈને નથી, તો કેવી રીતે છે? તો કહે છે કે અજ્ઞાનવશ જીવ કહ્યું છે એટલે કે જે જીવ ભેદ જ્ઞાન રહિત છે, જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી, જેને સ્વનું લક્ષ થયું નથી, સ્વથી પર જુદું છે એમ એ વિવેક કરતો નથી, એવો એ અજ્ઞાનવશ જીવ પોતે જ એવા વિકારી ભાવનો કરતા છે, કરતા થાય છે, એને કોઈ કરતા બનાવી દે છે એમ પણ નહીં, પણ પોતે જ સ્વયં એવા વિકારી પરિણામનો કરતા થાય છે. અહીં પ્રથમ જીવનો પર્યાય સ્વભાવ સ્વતંત્ર સત હોવાનું સિદ્ધ કરે છે. જો આ વાક્યને આપણે સમજવાનું છે, જીવ વિકારી ભાવનો કરતા થયો તો એ વિકારી ભાવનો કરતા તો પર્યાયમાં થયો. વિકારી ભાવનો કરતા એ પર્યાયમાં થયો છે. દ્રવ્ય અપેક્ષાએ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એનો સ્વભાવ જે છે તે શુદ્ધ નિર્મળ સ્વભાવ છે. અનંત ગુણનો પિંડ છે એટલે એવો એનો સ્વભાવ છે. એમાં કાંઈ વિકાર થતો નથી. શુભાશુભ ભાવ એના ત્રિકાળી દ્રવ્યને તો સ્પર્શતા પણ નથી. આ જીવે અનંતકાળમાં અનંત પર્યાય કરી અને દરેક પર્યાય વખતે એને અસંખ્ય પ્રકારના ભાવ કર્યા, છતાંય એક પણ ભાવ એના મૂળ દ્રવ્યમાં પ્રવેશ્યો નથી. એટલે મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. જે વાત છે એ પર્યાયની વાત છે કે પર્યાયમાં આ વિકાર થાય છે અને પર્યાયમાં એવા વિકાર થાય છે તો એ વખતે જો એ અજ્ઞાની છે, ભેદ જ્ઞાન કરતો નથી, તો એનો કરતા થાય છે. અને જો એ જ્ઞાની છે તો એવા વિકાર થવા છતાં એનો એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે, એનો કરતા થતો નથી. પણ બધી વાત પર્યાયની છે, પર્યાયની વાત કરી છે. એટલે પર્યાયમાં શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે એ વાત અહીંયા તો લીધી છે. ત્રિકાળ દ્રવ્ય જે છે એનું તો નિર્મળ શુદ્ધ પરિણમન છે જ, પણ અહીંયા તો એમ સમજાવવું છે કે પર્યાય જે થાય છે એ પણ સ્વતંત્ર સત છે, એનું પણ હોવાપણું છે અને એ સ્વતંત્રપણે જ થાય છે. સ્વતંત્રપણે પર્યાય થાય છે, એને કોઈ કર્મ કરતું નથી. અને ત્રિકાળી આત્મદ્રવ્ય જે શુદ્ધ છે એ પણ એને કરતું નથી. પર્યાયનો સ્વભાવ સ્વતંત્ર સત હોવાપણું સિદ્ધ કરે છે. પર્યાયનો એવો સ્વભાવ છે, પર્યાય પોતે પોતાના સત્કારકોથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે અને એ પર્યાયને કોઈ કરતું નથી, એટલે કે કર્મ એનું કરતા નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ પણ એનું કરતા નથી. પર્યાય તો સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, એના સટકારક એના પોતાના છે, છ છ કારણ એના પોતાના છે. એટલે આ વાત આમાંથી આપણને મળે છે. ગુરુદેવ કહે છે કે અહીં પ્રથમ જીવનો પર્યાય સ્વભાવ સ્વતંત્ર સત હોવાનું સિદ્ધ કરે છે. જીવનો પર્યાય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવને અવલંબીને જીવનો પર્યાય સ્વભાવ છે એમ નથી. દ્રવ્ય તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છે, એનું શુદ્ધ પરિણમન જ છે, પણ પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. અને એ પર્યાયને અજ્ઞાન અવસ્થામાં જીવ પોતાનું કાર્ય સમજે છે. અજ્ઞાન અવસ્થામાં જીવ એમ માને છે કે એનો કરતા હું છું. પણ જ્યારે એને ભેદ જ્ઞાન થાય છે, પોતાનું સ્વરૂપ કેવું છે તે સમજાય છે, પછી એને એ કરતાપણું ચાલ્યું જાય છે. એના સ્થાને આ જે પર્યાય થઈ, શુભાશુભ ભાવની પર્યાય થઈ, મિથ્યાત્વની પર્યાય થઈ, જે વિકારી પરિણામ થયા, જે કઈ પર્યાય થઈ, એ બધાનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે એમાં ત્રિકાળ દ્રવ્યને તો કાંઈ કરવાનું નથી. ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ જ છે, એ એનો સ્વભાવ છે, અને આ પર્યાય સ્વભાવ છે એની વાત છે. ગુરુદેવ કહે છે કે અહીં પ્રથમ જીવનો પર્યાય સ્વભાવ સ્વતંત્ર સત હોવાનું સિદ્ધ કરે છે. વિકાર અલ્પજ્ઞતા આદિ જીવને કર્મના કારણે થાય છે એ માન્યતા તદ્દન વિપરીત છે, એ તદ્દન મિથ્યા છે. એવું હોય નહીં. કર્મ જીવને વિકાર કે અલ્પજ્ઞતા કરે કે મિથ્યાત્વ કરે એ માન્યતા તદ્દન ખોટી છે. અને એ જ વાત આ ગાથાઓ દ્વારા આપણને સમજાવી છે. સાથે એ વાત પણ સમજાવી કે તો પછી આવો વિકાર શા માટે થાય છે, કઈ રીતે થાય છે એ પણ સમજાવ્યું, અને ક્યાં સુધી એવો વિકાર થશે એ પણ સમજાવ્યું. કે વેદ જ્ઞાન થશે પછી એ વિકાર નહીં થાય, એટલે કે વિકારનો કરતા એ નહીં થાય. વિકાર તો થશે પણ વિકારનો એ કરતા નહીં થાય. વેદ જ્ઞાન થશે ત્યાર પછી એ વિકારને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોશે, એનાથી એ જુદો રહેશે, અલિપ્ત રહેશે, એટલે એ વિકાર સ્વરૂપે નહીં થાય. જ્યાં સુધી વેદ જ્ઞાન નથી થયું ત્યાં સુધી વિકારની સાથે એ જોડાઈ અને વિકાર સ્વરૂપે પોતે થઈ જાય છે. જે પોતાનું સ્વરૂપ નથી એવા વિકારને એ પોતાનું સ્વરૂપ માને છે, પોતે વિકાર રૂપે પરિણમે છે એમ એને થઈ જાય છે. એ જ પોતાનું સ્વરૂપ છે, પોતે એનો કરતા છે. આ બધી વિપરીત માન્યતા સહિત એ પરિણમે છે. પણ જેવું ભેદ જ્ઞાન થાય છે તો એ જ શુભાશુભ ભાવને એ પોતાથી જુદા ભિન્ન માને છે. એટલે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પછી શુભાશુભ ભાવનું કરતાપણું આપોઆપ ટળી જાય છે અને એના સ્થાને શુભાશુભ ભાવનું જ્ઞાતા દ્રષ્ટાપણું થઈ જાય છે. શુભાશુભ ભાવનું જ્ઞાતા દ્રષ્ટાપણું થયા પછીથી જીવની દ્રષ્ટિ જે જ્ઞેય છે એમાં વધુ સમય રહેતી નથી. એ માત્ર એને જાણે છે, પર જ્ઞેય તરીકે જાણે છે, પણ એની સાથે જોડાતો નથી. એમાં એને રુચિ થતી નથી, એ જ્ઞેયોમાં એને રુચિ થતી નથી અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે એને ભાવકર્મ બંધાતા નથી, નવા ભાવકર્મ બંધાતા નથી, નિજરા ઘણી થાય છે અને ક્રમે એ પોતે પોતાના સ્વભાવ ભાવમાં વધુને વધુ સ્થિરતાનો પુરુષાર્થ કરતા કરતા છેવટે પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે આ જ્યારે આપણે સમજીએ છીએ કે કોઈ પણ શુભ ભાવ છે તે પણ મારું કાર્ય નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા શુદ્ધ ભાવ સ્વરૂપે સ્થિકાળ છું, ત્યાંથી જ પુરુષાર્થ શરૂ થાય છે. જ્યારે આ સમજ આવે ત્યારે જ પુરુષાર્થ શરૂ થાય છે. એ સમજ વિના બધું ચોથા છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, કોઈ અન્ય મતવાળા ઈશ્વરને કરતા માને, એમ માને કે ઈશ્વર બધું કરે છે, ઈશ્વરને લઈને બધું થાય છે એમ માને, અને કોઈ જૈના આભાસી, મુનિઓ પોતાને જૈન કહેવડાવતા હોય પણ જીનેશ્વર ભગવાનની જે આજ્ઞાને આમન્યા હોય એના કરતા વિપરીત માન્યતાઓ સહિત હોય તો એ જૈનાભાસી છે, અને પછી એ ભલે શ્રમણ હોય તો પણ એ જૈનાભાસી શ્રમણ છે અથવા તો શ્રમણાભાસી છે. તો એવા એ જૈનાભાસી મુનિઓ કર્મને લઈને બધું થાય છે, અલ્પજ્ઞતા આદિ કર્મ જ કરે છે એમ માને તો ત્યાં એ બંને મિથ્યાદ્રષ્ટિ છે. પેલા અન્યમતવાળા તો બરાબર મિથ્યાદ્રષ્ટિ છે જ, કેમ કે એ તો ઈશ્વરને કરતા માને છે, પણ આ જૈનાભાસી શ્રમણ પણ આ અલ્પજ્ઞતા આદિ કર્મ જ કરે છે એમ માને છે, એટલે એ પણ મિથ્યાદ્રષ્ટિ ઠરે છે. જૈન મુનિઓ પણ શ્યાદવાદને સમજ્યા વિના એકાંત અભિપ્રાય કરે કે આત્મા ભાવકર્મનો અકર્તા જ છે, કર્મ પ્રકૃતિ જ ભાવકર્મને કરે છે, તો પછી એ મિથ્યાત્વ છે, એ મિથ્યા માન્યતા છે, મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા દર્શન છે. શ્યાદવાદને સમજ્યા વિના એકાંતે એવો અભિપ્રાય કરે તો, પણ શ્યાદવાદ સહિત એટલે કે અપેક્ષા સહિત જો એનો એમ અભિપ્રાય હોય તો અપેક્ષા સહિતના અભિપ્રાયને વસ્તુના સ્વરૂપને એ અનેકાંતે સમજ્યો છે, તેથી અપેક્ષા સહિતના એના અભિપ્રાયને આપણે મિથ્યા અભિપ્રાય કહેતા નથી. પણ એકાંતે શ્યાદવાદને સમજ્યા વિના એકાંતે જો એવો અભિપ્રાય કરે કે આત્મા ભાવકર્મનો અકર્તા જ છે તો એ મિથ્યાદ્રષ્ટિ કરે છે, અને સાથે પછી એ ભાવકર્મનો કરતા કોણ છે તો એના ઉત્તરરૂપે કર્મ પ્રકૃતિને જ ભાવકર્મનો કરતા ઠરાવે છે. એટલે આ રીતે એનું મિથ્યાત્વ આગળ વધે છે, એક માન્યતાને પોષે છે અને એને પોષવામાં એનું મિથ્યાત્વ પછી બીજી માન્યતા તરફ પણ આગળ વધે છે. આત્માને એકાંતે ભાવકર્મનો અકર્તા કહી દીધો એટલે પછી હવે આત્માને અકર્તા રાખવો છે. આ ભાવ કર્મ થયા એનો કરતા કોણ, આ વિભાવ ભાવ થયા એનો કરતા કોણ, તો એ કર્મ પ્રકૃતિને જ એનો કરતા કહે છે. જો વિકારી પરિણામ છે એને કારણે ભાવ બંધ થાય છે, વિકારી પરિણામ છે એને કારણે ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે, એટલે ભાવ કર્મનો કરતા કહો કે વિકારી પરિણામનો કરતા કહો, બંનેનો અર્થ એક જ છે. અહીંયા ભાવ કર્મ એમ પંડિતજીએ લીધું છે અને ટીકામાં એ વિકારી પરિણામ એમ લેવામાં આવ્યું છે. એટલે વિકારી પરિણામને કારણે ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે, એટલે ભાવ કર્મ કહો કે વિકારી પરિણામ કહો, બંનેનો અર્થ એક જ છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે પ્રત્યેક જીવ દ્રવ્ય શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ અકર્તા છે. પ્રત્યેક જીવ શુદ્ધ છે પણ દ્રવ્યથી શુદ્ધ છે, ત્રિકાળ એ શુદ્ધ છે તો દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે અને એ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન રૂપે સ્થિત છે, દરેક સમયે જ્ઞાન પણ કરે છે. પ્રત્યેક જીવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય અકર્તા છે, એમાં પછી સૂક્ષ્મ જીવ હોય તો પણ એ એમ જ છે. ગુરુદેવ કહે છે કે આ લીમડાના પાંદડા છે તો એ પાંદડામાં પણ અસંખ્ય શરીર છે અને એક એક શરીરમાં એક એક જીવ છે. એ પ્રત્યેક જીવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય અકર્તા છે. ચૈતન્ય સ્વભાવમય દ્રવ્ય અપેક્ષાએ તો એ અકર્તા જ છે, કેમ કે એ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવે સ્થિત છે, દરેક સમયે જ્ઞાન કરે છે અને એ અતિન્દ્રિયપણે પોતે પોતાના સ્વરૂપનું જો જ્ઞાન કરે છે તો એ પોતાના જ્ઞાન સ્વભાવને જ્ઞાન રૂપે પરિણમાવે છે, એટલે એમાં તો એને કાંઈ કરવા પણ છે જ નહીં. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે સ્થિત છે એ વાત આપણે સમજ્યા, અને જ્ઞાન સ્વભાવે સ્થિત છે ત્યારે એનું જ્ઞેય જો પોતાનું સ્વરૂપ જ છે તો એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે સ્થિત છે તે વખતે પોતાના જ્ઞાનરૂપ પરિણામે પોતે જ્ઞાન કરી રહ્યો છે. અજ્ઞાન ભાવે એ જ્ઞાન નથી કરતું, જ્ઞાન ભાવે જ એ જ્ઞાન કરી રહ્યો છે, એટલે એ તો એનું સહજ સ્વરૂપ છે, એટલે એમાં કાંઈ કરવા પણ નથી, એટલે એ રીતે અકર્તા છે. બીજી રીતે આ વાતને આપણે સમજવી હોય તો એમ પણ કહી શકીએ કે જ્યારે એ અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે, અતિન્દ્રિયપણે ઇન્દ્રિયોની મદદ વિના અને મનની પણ મદદ વિના અતિન્દ્રિયપણે જો જ્ઞાન કરે છે તો એનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ હોય. અતિન્દ્રિયપણે આ પાંચ ઇન્દ્રિયો અને મન એ બધાને કાઢી નાખીએ, એના વિના જો એ જ્ઞાન કરે છે તો એનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ હોય, પોતાના સ્વરૂપનું જ એ જ્ઞાન કરે તો એ પરનું જ્ઞાન કરતો નથી. અને એમ એ સ્વનું જ્ઞાન કરવા વાળો પોતે સ્વભાવ ભાવે પરિણમે છે. પછી એમાં એ સ્વનું જ્ઞાન કરે છે તો પરનું જ્ઞાન થઈ જાય છે, એટલે સ્વ પર પ્રકાશકપણું તો છે જ, પણ એને કરતો નથી, એ પરને પ્રકાશવા જતો નથી, એટલે ખરેખર તો સ્વપ્રકાશકપણું છે, એ સ્વને જ જાણે છે. અને એવું સ્વને જાણવું જ્યારે થાય છે ત્યારે એ અતિન્દ્રિયપણે જ થાય છે, આ તો સ્વભાવ છે. પણ જો એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે કે મન દ્વારા જ્ઞાન કરે છે તો સમજવું કે એ સ્વના લક્ષે નથી, એનું જ્ઞેય સ્વ નથી, એનું જ્ઞેય પર જ હોય. અતિન્દ્રિયપણે જ્ઞાન કરતો નથી અને ઇન્દ્રિયો દ્વારા જો જ્ઞાન કરે છે, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે, મન દ્વારા જ્ઞાન કરે છે તો સમજવું કે એનું લક્ષ સ્વ નથી પર છે. કેમ કે સ્વનું જ્ઞાન કરવામાં કોઈ ઇન્દ્રિય કે મદદની જરૂર નથી, વિકલ્પની જરૂર નથી, એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાને અનુભવે છે, જાણે છે, એનું જ્ઞાન કરે છે, એમ એ સ્વ પર પ્રકાશક પણ એમાં આવી જાય છે. સ્વને જાણે છે એટલે પર એમાં જણાય છે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. પણ એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. અને આવું પોતાનું સ્વનું જ્ઞાન કરવું, સ્વને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરવું, એમ એ સ્વભાવ ભાવનો કરતા છે એમ પણ કહી શકાય. પણ ખરેખર એમાં કાંઈ કરવા પણ નથી. કૃપાળુદેવે એમ કહ્યું છે કે નિશ્ચયથી આત્મા સ્વભાવ ભાવનો કરતા છે, તો આ રીતે સ્વભાવ ભાવનો કરતા એને કહી શકાય. પણ ખરેખર તો એમાં કરવા પણ કાંઈ છે નહીં. એટલે આગમ અપેક્ષાએ નિશ્ચયથી આત્માને અકર્તા કહ્યો છે, અને એ જ વસ્તુને કૃપાળુદેવે અધ્યાત્મ અપેક્ષાએ જીવને સ્વભાવ ભાવનો કરતા કહ્યો છે. બંનેનો અર્થ એક જ થાય છે. પણ આ તો વાત થઈ જીવની શુદ્ધ અવસ્થાની વાત થઈ, પોતે શુદ્ધ ભાવે પરિણમે છે એની વાત થઈ, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે અને એનું લક્ષ થાય છે, એ જ્ઞેય થાય છે, તો એની વાત કરી. જ્ઞાનીની વાત કરી, જ્ઞાનીની કે જે પોતે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાન સ્વભાવે થાય છે તો એની શું દશા છે એની આપણે વાત કરી. પણ આપણે તો વાત બીજી કરવી છે. આપણે તો વાત એ કરવી છે કે આ વિકાર થાય છે, વિકારી પરિણામ થાય છે જેને કારણે ભાવ કર્મ બંધાય છે, તો એ કોણ કરે છે, એનો કરતા કોણ છે? અજ્ઞાનીઓ એમ માને છે, જૈનાભાસી મુનિઓ પણ એમ માને છે કે એનો કરતા કર્મની પ્રકૃતિ છે. પણ એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. એનો કરતા પણ અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે થાય છે. અજ્ઞાન ભાવે થઈ અને જીવ પોતે એનો કરતા થાય છે. એ અજ્ઞાન ભાવે થઈને એનો કરતા થાય છે, જ્ઞાન ભાવે નહીં. અજ્ઞાન ભાવે પોતાના જ્ઞાનને પરિણમાવે છે અને એ કાર્ય થાય છે, એટલે એ જાતે જ એનો કરતા થાય છે. આ બધું આપણે સમજ્યા છીએ. પણ અહીંયા જે જે વાતો આવતી જાય છે એની સાથે એને સંલગ્ન કઈ રીતે છે એ દર્શાવવા માંગુ છું, એટલે કહું છું. અહીંયા ગુરુદેવ કહે છે કે પ્રત્યેક જીવ શુદ્ધ ચૈત્યને સ્વભાવમય અકર્તા છે. આમ હોવા છતાં તેની પર્યાયમાં જે અલ્પજ્ઞતા અને વિકારની દશા થાય છે તે પોતાથી થાય છે, જળ કર્મને લઈને તે દશા થાય છે એમ નથી. તે વિકારની દશા તે પર્યાયનો સ્વભાવ છે. તેને પ્રકૃતિના સ્વભાવ કહીએ એ તો નિમિત્તનું કથન છે, એટલે કે કર્મની પ્રકૃતિને કારણે થાય છે એમ ક્યારેક કોઈ અપેક્ષાથી કહેવામાં આવે તો તેમાં સમજવું કે એ કર્મ એમાં નિમિત્ત છે, પણ ખરેખર એ કર્મ એનું કરતા નથી. વિકારની દશા મને મારાથી મારામાં થઈ છે, છતાં મારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય વસ્તુમાં વિકાર નથી. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. વિકારની દશા મને મારાથી મારામાં થઈ છે, છતાં મારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય વસ્તુમાં વિકાર નથી. એવી જે પુરુષને અંતરદ્રષ્ટિ પ્રગટ થઈ છે તેને ધર્મી પુરુષ કહીએ. ભલે વિકાર થયો છે પણ એ વિકાર સાથે જોડાતો નથી, એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે તો એ ધર્મી છે. વસ્તુને જાણવી, પરને જાણીએ ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરને પર તરીકે જ જાણીએ છીએ એટલે કોઈ વાંધો નથી, પછી આગળ એમાં વધવાનો પ્રશ્ન નથી. પર પર છે અને હું એનાથી જુદો સ્વ છું એમ વિવેક સહિત પરને પર તરીકે જાણીએ તો એમાં કાંઈ વાંધો આવતો નથી. પણ ભૂલ શું થાય છે? પરને જાણવાના કાળે એ પરને પર તરીકે ન જાણતા એને સ્વ તરીકે જાણે, આત્મા તરીકે જાણે, પોતાપણે જાણે છે, એ ભૂલ થાય છે. અને એ ભૂલના પરિણામે એને ભાવ કર્મ બંધાય છે અને અનંત સંસાર થાય છે. વસ્તુ પર છે તો પરને પર તરીકે જાણવું એવું ભેદ જ્ઞાન નથી, એટલે એ એમાં જાણતા જાણતા આગળ વધી જાય છે અને એમાં જોડાઈ જાય છે. જો જોડાય નહીં તો એને ભવના ભ્રમણ ન થાય. આ માટે આપણે એક વાર્તા કહીએ છીએ, ઘણા વખત પહેલા એ વાર્તા કરી હતી, ફરીથી આજે એ વાત યાદ કરાવું કે એક પિતા છે, એક કુટુંબ છે, એમાં એ પિતા છે અને બે પુત્રો છે. એક પુત્રનું નામ ચંપક છે, એ મોટો છે, અને બીજો પુત્ર નાનો ચતુર છે.
એક વખત એવું બન્યું કે એ બધા ઘરમાં બેઠા હતા અને બહાર કંઈક અવાજ સંભળાયા, ધાંધલ ધમાલ અવાજ સંભળાયા. તો પિતાએ કહ્યું કે જો ને આ શું ચાલી રહ્યું છે, શેનો અવાજ આવે છે? તો પેલો મોટો દીકરો ચંપક એ બહાર ગયો અને પછી કેટલી વાર સુધી આવ્યો નહીં. પિતાને ચિંતા થઈ કે આ કેમ આવ્યો નહીં, ઘણી વાર થઈ પણ આવ્યો નહીં, એક બે કલાકને અંતે પણ એ આવ્યો નહીં. છેવટે જયારે એ આવ્યો 3-4 કલાક પછી, ત્યારે એના બધા કપડા ફાટેલા હતા, એના હાથ પગ ઉપર એને ઈજા થઈ હતી, એમાંથી લોહી નીકળતું હતું, મોડા ઉપર પણ ચકામાં પડી ગયા હતા, અને એવી હાલતમાં એ પાછો આવ્યો. ત્યારે એને પિતાએ પૂછ્યું કે ભાઈ, મેં તો તને જોવા માટે મોકલ્યો હતો ને કે બહાર શું ચાલી રહ્યું છે, તું આવી દશામાં તને શું થયું? તો એને એમ કહ્યું કે હું એ જોવા ગયો હતો કે પ્રોસેસન એ એજિટેશન હતું, એટલે એમાં લોકો વિરોધ કરી રહ્યા હતા કે અમારી માંગે પૂરી કરો આમ તેમ, અને એમાં એ બધા એ કરી રહ્યા હતા, તો હું પણ એમાં જોડાઈ ગયો. અને પછી અમે આગળ ગયા એટલે પછી પોલીસે બધાને દંડા માર્યા, અને પછી તો એમાં લોકોને ઘસડ્યા ને ગમે તે થયું, ને એમાં મને આ બધું વાગ્યું ને કપડા ફાટી ગયા. પિતાએ કહ્યું, અરે ભલા માણસ, મેં તો તને માત્ર જોવા માટે મોકલ્યો હતો, દૂરથી જોઈ લેવાનું હતું કે શું છે, બસ મેં તને ક્યાં જોડાવા માટે મોકલ્યો હતો? જો જોડાયો તો માર ખાધી, જોડાયો ના હોત અને જો એમને માત્ર જાણીને પાછો આવ્યો હોત તો એ માર ખાત નહીં. જે ચતુર છે, એનો નાનો પુત્ર એ ચતુર છે, એને જયારે આવો પ્રસંગ આવ્યો ત્યારે એ તો માત્ર દૂરથી એને જોઈને પાછો આવ્યો, અને એના સંબંધી એને વધારે જ્ઞાન કરવાનો પણ પ્રયત્ન ન કર્યો કે શેનું એજ્યુકેશન છે, શું છે, આવું પણ નહીં. એ વાત સાથે મારે સંબંધ નથી, એમાં મારે પડીને શું કામ છે, એમાં આગળ વધવાની કાંઈ જરૂર નથી. આપણે બધા પેલા ચંપક જેવા છીએ, આપણે પરપદાર્થનું જ્ઞાન કરીએ કે આ પરપદાર્થ છે, બસ એટલે સુધી રહેવું જોઈએ. એના સ્થાને એ પરપદાર્થ માં રસ લઈએ છીએ, એમાં રૂચિ કરીએ છીએ, એમાં જોડાઈ જઈએ છીએ. કર્મના ઉદયને કારણે આવેલા જે સંયોગો છે એને માત્ર જાણવા જોઈએ, જ્ઞાતા દ્રષ્ટ્ય ભાવે જોવા જોઈએ કે આ શરીર છે, આ મનુષ્યની પર્યાય છે, એને કંઈક અમુક વર્ષનું આયુષ્ય હશે, આ બધા કુટુંબીજનો સાથે મળ્યા છે, એ પણ પોતપોતાના કર્મના ઉદયને કારણે છે, બધા એક સાથે કુટુંબમાં છીએ, આ બધું કર્મના ઉદયને કારણે બધાનું પોતપોતાનું જુદું છે, એમ જાણવું જોઈએ. બધા ભગવાન આત્મા છે અને વર્તમાન પર્યાય બધાની આ રીતે છે, બધાના પરિણામો એ રીતે થઈ રહ્યા છે, એમ માત્ર જાણવું જોઈએ. એના સ્થાને આપણે શું કરીએ છીએ? એના સ્થાને આપણે તો એમાં જોડાઈ જઈએ છીએ, એમાં રાગ કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ, ક્રોધ કરીએ છીએ, લોભ કરીએ છીએ, માન માયા બધું કરીએ છીએ. એટલે જોડાઈએ છીએ એટલે પછી ભાવ કર્મ થાય છે, ભાવ કર્મ બંધાય છે, અને પછી તો એ કર્મ ના ફરી ઉદય આવે છે ને ફરી જોડાઈએ છીએ, ને એમ આપણે અનંત સંસાર થાય છે, એટલે આપણે માર ખાવો પડે છે. સંસારની દશા આ રીતે થાય છે. જો આપણે ચંપક બનવાનું છોડી દઈએ અને માત્ર દૂરથી સંયોગોને જાણીએ, સંયોગોને દૂરથી જ જાણીએ કે બસ એ આ છે, એથી વિશેષ એમાં રસ ન લઈએ, એમાં રૂચિ ન કરીએ, કેમ કે એ મારું સ્વરૂપ નથી, એ મારાથી ભિન્ન છે, જુદા છે, તો હવે મારે એમાં આગળ કાંઈ વધવાની જરૂર નથી, મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, એવા જો ભાવે રહીએ, એટલે એવી જાગૃતિ દરેક સમયે કેળવીએ. દરેક સમયે કોઈને કોઈ કર્મની પ્રકૃતિનો ઉદય તો હોય જ છે, અને એને કારણે કોઈક સંયોગો સર્જાય છે, તો એવા નાના મોટા સંયોગો જ્યારે જ્યારે સર્જાય ત્યારે એની સાથે જોડાઈએ નહીં, અને પોતાના સ્વભાવનો વિચાર કરીએ, પોતાના સ્વરૂપનો વિચાર કરીએ, તો નિજરા થાય, બીજું કાંઈ થાય નહીં. અતિ અલ્પ કર્મ બંધાય અને ઘણી નિજરા થાય. આ આપણે કર્તા કર્મ અધિકાર વખતે પણ આ વાત લીધી છે. એટલે વિકારી પરિણામ જે થાય એના આપણે જાતે દોઢદાયા થઈ અને કરતા થઈએ છીએ એમ કહીએ તો ખોટું નહીં. વિકારી ભાવ થયો, શુભાશુભ ભાવ થયા, એ તો કર્મના ઉદયને કારણે એવું થયું તો થયું, પણ પછી એને આપણે જાણવા અને એને પર તરીકે જાણવા, કે પર જ્ઞેય છે એમ જાણવા જોઈએ, એને બદલે આપણે શું કરીએ છીએ, એમાં જોડાઈ જઈએ છીએ, ને એટલે સુધી જોડાઈ જઈએ છીએ કે આપણા મૂળ સ્વરૂપને ભૂલી જઈએ છીએ. આ જ ભૂલ છે, આ જ આપણી ભૂલ છે. એટલે જેને ભેદ જ્ઞાન થયું છે, સ્વ અને પરનું ભેદ જ્ઞાન છે, સ્વ અને પરનો જેને વિવેક છે, એને તો ગમે તેવા શુભાશુભ ભાવ વખતે પણ સ્વનું જ લક્ષ રહે છે, પર જ્ઞેયને પર તરીકે જાણે છે, એનો તો એક જ્ઞાતા દ્રષ્ટા જ થઈ જાય છે. એટલે એની દ્રષ્ટિ નિર્વિકાર છે, એના પરિણામ નિર્મળ થાય છે. અંતરદ્રષ્ટિ થાય તો પરિણામ નિર્મળ થાય. અહીંયા ગુરુદેવ કહે છે કે વિકારની દશા મને મારાથી મારામાં થઈ છે, છતાં મારી શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય વસ્તુમાં વિકાર નથી. એવી જે પુરુષને અંતરદ્રષ્ટિ પ્રગટ થઈ છે તેને ધર્મી પુરુષ કહીએ. ભાઈ, જૈન ધર્મ એટલે શું? કે હું તો અખંડ એક જ્ઞાયક સ્વભાવી ચૈતન્ય જ્યોતિ માત્ર વસ્તુ આત્મા છું. આવી નિર્વિકાર નિર્મળ અંતરદ્રષ્ટિ થવી તે જૈન ધર્મ છે. જૈન ધર્મ એ કોઈ વાળો કે સંપ્રદાય નથી. જૈન ધર્મ તો વસ્તુનું સ્વરૂપ છે, આત્માનું એવું સ્વરૂપ છે. જગતનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ આપણે સમજીએ, આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ આપણે સમજીએ અને પુરુષાર્થ ઉપાડીએ તો અંતરદ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય. ગુરુદેવ કહે છે કે આ ન્યાયથી સમજે તો સમજાય એવું છે. આત્મા શરીર મન વાણી ઇન્દ્રિય ઇત્યાદિથી ત્રિકાળ ભિન્ન છે. ત્રિકાળ ભિન્ન છે એટલે ત્રણેય કાળે એક ભિન્ન છે. ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ હશે. આત્મા શરીર મન અને વાણી તથા ઇન્દ્રિયોથી એ હંમેશા ભિન્ન જ છે, કેમ કે એ બધા અત્યંત જડ છે, તેનો કરતા હર્તા આત્મા નથી. પરંતુ એની પર્યાયમાં જે પુણ્ય પાપ આદિ ભાવ અને અલ્પજ્ઞ દશા છે, એની એટલે જીવની પર્યાયમાં, આત્માની પર્યાયમાં જે શુભાશુભ ભાવ, જેને કારણે પુણ્ય અને પાપના બંધ પડે એવા શુભાશુભ ભાવ, એ પર્યાયમાં થાય છે. અને અલ્પજ્ઞ દશા એ પર્યાયમાં થાય છે. એ બધું જીવનું પોતાનું કાર્ય છે અને તે દશા કર્મનું કાર્ય નથી. જીવ પોતે જ એ રૂપે થાય છે એવા પરિણામનો કરતા જીવ પોતે અજ્ઞાન અવસ્થામાં થાય છે. હવે આવું થાય છે ત્યારે ખરેખર તો પર્યાય સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. જેને દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે એને વર્તમાન પર્યાય પોતાથી ભિન્ન જુદી છે, પરના લક્ષ્ય થઈ છે, એટલે એવા વિકારી પરિણામ થયા છે એ સ્પષ્ટ છે. પણ જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપને જાણ્યું નથી, એને એ સમજાતું નથી અને એ વિકારી ભાવ થયા છે, અલ્પજ્ઞ દશા થઈ છે, શુભાશુભ ભાવ છે, એ બધાને પોતાનું કાર્ય માને છે, એને પોતાનું કાર્ય માને છે. એટલે એ રીતે ખરેખર અજ્ઞાન અવસ્થામાં જીવ એવા પરિણામનો કરતા છે. પણ પેલા કર્મ, જડ કર્મ, એ તો એવા વિકારી પરિણામના કરતા નથી. એ કાર્ય કર્મનું નથી. અહીંયા કહે છે કે એવી દશા જે થઈ એ કર્મનું કાર્ય નથી, કર્મે કરેલું એ કાર્ય નથી. પર્યાયની આવી સ્વતંત્રતા સ્વીકારે તે પર્યાય બુદ્ધિ છોડીને સ્વભાવ દ્રષ્ટિ કરે, સ્વભાવ દ્રષ્ટિ કરી શકે. જો એ એમ જ માન્યા કરશે કે કર્મને કારણે થાય છે તો એ પોતાની ભૂલ સમજશે નહીં અને પાછો વળશે નહીં. એટલે ગુરુદેવ કહે છે કે પર્યાયની આવી સ્વતંત્રતા સ્વીકારે તે પર્યાય બુદ્ધિ છોડી અને સ્વભાવ દ્રષ્ટિ કરે, કરી શકે. પર્યાય સ્વતંત્રપણે થાય છે અને એ થાય છે એ વખતે અજ્ઞાન અવસ્થામાં એ પર્યાયનો પોતે જાતે કરતા થઈ જાય છે. બાકી પર્યાય તો એના કારણે થાય છે. જો એને ભેદ જ્ઞાન છે તો એનો જ્ઞાતા દ્રષ્ટા પણ એ રહી શકે છે અને સ્વભાવની દ્રષ્ટિ કરી શકે છે. જે પર્યાયને પરાધીન એટલે કર્મને લઈને થવી માને છે, પર્યાય થઈ એ કર્મને લઈને થાય છે, પરાધીન એટલે કર્મને લઈને થવી માને છે, તે સ્વભાવ દ્રષ્ટિ એટલે સ્વાધીનતાની દ્રષ્ટિ કેવી રીતે કરે? એ સ્વાધીનતાની દ્રષ્ટિ કરી શકતો જ નથી. કેમ કે પર્યાયને કર્મને લઈને થવી માને છે અને એમને એમ મિથ્યાત્વમાં એ અનંત કાળ સુધી ભવના ભ્રમણ કરે છે. પરાધીન દ્રષ્ટિવાળાને સ્વાધીન દ્રષ્ટિ થવી સંભવિત નથી. ગુરુદેવ કહે છે આ ન્યાય સમજાય છે. જ્યાં સુધી એ એમ માને છે કે કર્મને લઈને આ પર્યાય થાય છે, આ પરિણામ થાય છે, વિકારી પરિણામ થાય છે, એવી જ્યાં સુધી એની દ્રષ્ટિ છે ત્યાં સુધી એનું લક્ષ્ય સ્વ તરફ જતું જ નથી. જે વિકારી કે નિર્વિકારી પરિણામને પોતે સ્વતંત્રપણે કરે છે એમ સ્વીકારે તે જ પરનું લક્ષ્ય છોડી સ્વના લક્ષ્ય સ્વરૂપમાં જઈ શકે. વિકારી પરિણામ થાય છે એમાં પોતાને અજ્ઞાનને કારણે એવા ભાવ થયા છે એમાં એ જોડાવાનું થયું છે, એટલે એ બધો દોષ પોતાનો છે એમ જે સ્વીકારે છે એ દોષને દૂર કરવા માટે સ્વનું લક્ષ્ય કરશે. પણ જે સ્વીકારતો જ નથી કે આ વિકારી ભાવ થવામાં મારો દોષ છે, એવું જે સ્વીકારતો જ નથી, એ તો એમ જ માને કે કર્મને કારણે થાય છે, અમે શું કરીએ. વિકારી ભાવ થાય, શુભાશુભ ભાવ થાય, અજ્ઞાન અવસ્થામાં રહે અને પાછો એમ કે ભાઈ બધું આ કર્મને લીધે થઈને થાય છે, એમાં અમે શું કરીએ. અને એમ ને એમ એ પુરુષાર્થ કરતો નથી. આ મિથ્યાત્વ મોહનીય કર્મને કારણે અમને પડ્યું છે, હવે એમાં અમે શું કરીએ. એમ જે માને છે એ તો ક્યારેય સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એ જ્ઞાન સ્વભાવે પરિણમતો જ નથી. કેમ કે એને પોતાનો દોષ દેખાતો જ નથી, પોતે અપરાધી છે એ તો એ સમજતો જ નથી. પોતે અજ્ઞાનને કારણે અજ્ઞાન અવસ્થામાં આ વિકારી ભાવનો કરતા થાય છે, એ તો એક વિધાન થયું. એ તો આચાર્ય ભગવાને વિધાન તરીકે સમજાવ્યું કે જીવ અજ્ઞાન ભાવે એ વિકારી ભાવનો કરતા થાય છે, પણ એ તો વિધાન થયું. પણ જયારે હવે એના ઉપરથી પોતે ઉપદેશ ગ્રહણ કરવાનો હોય તો શું ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ કે હું આ વિકાર કરું છું એ મારું અજ્ઞાન છે, ખરેખર એ વિકાર મારા નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા છું. હવે એવું જયારે એને વિકલ્પ સહિત થાય તો પણ પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ જાય, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એનો અનુભવ કરવાનો પુરુષાર્થ ઉપડે. પણ જે સ્વીકારતો જ નથી અને એમ જ કહે છે કે ના બધું કર્મને કારણે થાય, એમાં અમે શું કરીએ, તો પછી એ આત્મામાં ક્યાંથી જશે? એમ ગુરુદેવનું સમજાવવું છે. એ ન્યાય અહીંયા સમજાયો છે. અહીંયા 263 પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા પરને કરે એ વાત તો છે નહીં, આત્મા પરને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. આત્મા સ્વને જ જાણે છે, પરને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે પર જ્ઞેવો તો જયારે એ સ્વને જાણે છે તો એમાં એ ઝળકે છે, એટલે એમ એ સ્વ પર પ્રકાશક પણ છે, કાંઈ એ પરને જાણવા જતો નથી. જેને પરમ શુદ્ધ દશા પ્રગટ કરી છે એવા સિદ્ધ ભગવાન કે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ સ્વને જ જાણે છે, સ્વમાં જ એ મગ્ન છે, એ પરને જાણવા જતા નથી. છતાં આપણે એમ કહીએ છીએ કે જગતના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સમયમાં કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન જાણે, સિદ્ધ ભગવાન જાણે, કાંઈ એને જાણવા જતા નથી. એ તો વ્યવહારથી એમ કહેવાય છે, પરને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. વળી આત્મા આત્માને જાણે એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. અહીંયા થોડીક સૂક્ષ્મ વાત સમજાવી છે કે આત્મા આત્માને જાણે એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. કેમ કે એમાં બે વાત થઈ ગઈ ને, બે પણ આવ્યું ને, આત્મા આત્માને જાણે. ખરેખર તો આત્મા આત્માને જાણે છે તેમાં કોઈ દ્વેત નથી, બે પણ છે જ નહીં, તે તેનો સ્વભાવ છે, તો તે તેના સ્વભાવ રૂપે પરિણમી જાય છે. એટલે જયારે એને કથનમાં એમ કહીએ કે આત્મા આત્માને જાણે એમ ભેદ પાડી અને સમજાવીએ છીએ તો એ વ્યવહાર છે. જે ભેદ છે એ વ્યવહાર છે. સમયસાર ગાથા 356 થી 365 ની ટીકામાં આવે છે કે આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે, આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે, જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે. આગળ ગાથામાં આ વાત આવવાની છે 356 થી 365 માં શું આવશે કે જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે, આત્મા આત્માને જાણે છે એમ ભેદ કરવો એ પણ વ્યવહાર છે. જ્ઞાયક જ્ઞાયક જ છે એમાં કોઈ વિકલ્પ નથી, એમાં બેપણું નથી, દ્વેત નથી, એ નિશ્ચય છે. દ્રષ્ટિનો વિષય ચૈતન્ય મૂર્તિ પ્રભુ જ્ઞાયક જ્ઞાયક જ છે, આ પરમાર્થ છે. પોતે પોતાને જાણે એવો ભેદ પણ જેમાં નથી એ જ્ઞાયક પ્રભુ જ્ઞાયક જ છે અને તે સમ્યક દર્શનનો વિષય છે. અર્થાત એક જ્ઞાયકના આશ્રયે જ સમ્યક દર્શન પ્રગટ થાય છે, આ ધર્મ પામવાની રીત છે. આગળ 264 પાના ઉપર કહે છે કે અંતતત્વની શુદ્ધ અંતતત્વની વાત સાંભળનારાએ આ કાળને વિશે તો ઘણા ઓછા છે. સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે કે તું પણ અંદર મારા જેવો પરમાત્મા છો, એટલે કે તું પરમાત્મા સ્વરૂપ જ છો, અંદરમાં તો પરમાત્મા છો. બહાર પર્યાયમાં ભૂલ છે, તે એક સમયની ભૂલ છે, બીજા સમયે પણ ભૂલ છે પણ બીજા પ્રકારની ભૂલ છે, અને ત્રીજા સમયે જો તું તારા સ્વરૂપ તરફ વળી ગયો હોય તો ભૂલ નથી. એટલે જે ભૂલ છે તે દરેક એક એક સમયની જ ભૂલ છે. કઈ ઘડીએ તું તારા સ્વરૂપ તરફ વળી જાય અને તારી ભૂલ થતી અટકી જાય કહેવાય નહીં, એટલે દરેક ભૂલ ને એક સમયની જ કહેવાય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એક સમયની પર્યાયમાં ભૂલ છે, તે સ્વાધીન દ્રષ્ટિ થતા સ્વને આધીન દ્રષ્ટિ થતા નીકળી જવા યોગ્ય છે. આ એક સમયની ભૂલ છે, એ તો તે સમય થઈ અને ચાલી ગઈ ને જેવી સ્વ તરફ દ્રષ્ટિ થઈ એટલે હવે ભૂલ રહેતી જ નથી. એટલે કહે છે કે તે સ્વાધીન દ્રષ્ટિ થતા નીકળી જવા યોગ્ય છે. સ્વાધીન દ્રષ્ટિ નહીં થાય તો ફરીને પાછી બીજા સમયે પણ એવી જ ભૂલ થશે, ત્રીજા સમયે પણ ભૂલ થશે, અને એવો ભૂલોનો પ્રવાહ ચાલ્યા કરશે, ભૂલોની પરંપરા ચાલ્યા કરશે. માટે સ્વાધીન દ્રષ્ટિ કર એમ અહીંયા ઉપદેશ છે. 264 પાના ઉપર 5 પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જેમ દ્રષ્ટિવંત પુરુષ તીવ્ર વૈરાગ્યને પ્રાપ્ત થતા સાધનાની પૂર્ણતા કરવા માટે ગૃહવાસ છોડી જંગલમાં ચાલ્યો જાય છે, તેમ વર્તમાન પર્યાયમાં જે વિકાર અને અલ્પજ્ઞતા છે તે પોતાની દશા છે, કર્મને લઈને નથી, એમ પર્યાયની સ્વતંત્રતા અંતરમાં બેસતા તે દ્રવ્યની સ્વતંત્રતા નક્કી કરવા માટે પર્યાયનું લક્ષ છોડી સીધો ત્રિકાળી દ્રવ્યમાં ચાલ્યો જાય છે. જો ઉદાહરણ પણ કેવું સુંદર આપ્યું છે, જે સાધક છે, જે સમ્યક દ્રષ્ટિ છે, એ તીવ્ર પુરુષાર્થ માટે જ્યારે એને વૈરાગ્ય તીવ્ર વૈરાગ્ય થાય છે ત્યારે એ સાધના માટે સાધનાની પૂર્ણતા કરવા માટે એ ઘરવાર છોડી અને જંગલમાં ચાલ્યો જાય છે. એવી રીતે ગુરુદેવ કહે છે કે પર્યાયની સ્વતંત્રતા અંતરમાં જેને બેસી ગઈ છે, કે પર્યાય સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે થાય છે, એનો કરતા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નથી. પર્યાયના સટકારકો એના પોતાના છે, પર્યાય સ્વતંત્રપણે થાય છે. હવે એમાં મારે કાંઈ જોડાવાની જરૂર નથી, મારે કાંઈ કરવા પણ નથી, પર્યાય પર્યાયના કારણે છે. આવી પર્યાયની સ્વતંત્રતા અંતરમાં જેને બેસી ગઈ છે, પર્યાય પર્યાયના કારણે થાય છે. એવા સંયોગ આવ્યા કે $1,000,000 મળી ગયા, આવી દશા થઈ તો એ સ્વતંત્ર રીતે થઈ છે. એમાં આપણે જોડી દઈએ કે આ મારા પ્રયત્નને કારણે થયું, મારી મહેનતને કારણે થયું, તો આ મિથ્યા માન્યતા છે. આપણે એ જ કામ કરી રહ્યા છીએ. જે જે પર્યાય થાય છે એ બધી જ પર્યાય પર પદાર્થોની પર્યાયમાં પણ આપણે દોઢ ડાયા થઈને કરતા થઈ જઈએ છીએ. રોટલી વણાય છે તો રોટલીના કરતા બહેનો થઈ જાય છે, ઓફિસમાં કામ થાય છે તો એના કરતા આપણે થઈ જઈએ છીએ. દરેક વસ્તુના આપણે કરતા થઈ જઈએ છીએ. અહીંયા કહે છે કે ભાઈ દરેક પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, એટલી પર્યાયની સ્વતંત્રતાને જો તું સ્વીકારે, એ તને બરાબર બેસી ગયું હોય તો એ પર્યાય તો જેમ થવાની હશે એમ થશે જ, એમાં કાંઈ અવ્યવસ્થા થવાની નથી, તું એની ચિંતા છોડી દે. દરેક પર્યાય એના કારણે એના કાળે સ્વતંત્ર રીતે જે થવાની છે તે થવાની જ છે. ક્રમબદ્ધ બધી જ પર્યાયો જેમ છે તેમ થશે જ. તું નક્કામાનો એમાં જોડાય છે, એમાં કરતા ભાવ કરે છે. એટલે જો તને પર્યાયની સ્વતંત્રતા અંતરમાં બેસી ગઈ હોય કે જગતમાં બધી જ પર્યાયો બધા જ પદાર્થોની પર્યાયો સ્વતંત્ર રીતે જ થાય છે તો તને અકર્તા ભાવ આવે. આપણે ક્રમબદ્ધ પર્યાયમાં આ વાત શીખ્યા છીએ કે એવી પર્યાયની સ્વતંત્રતાનો જ્યારે સ્વીકાર થઈ જાય છે, એ વાત અંતરમાં બેસી જાય છે, તો પછી એ પર્યાયનું લક્ષ્ય છોડે છે કે હવે પર્યાયમાં મારે તો કાંઈ કરવા પણ નથી, એટલે પર્યાયનું લક્ષ્ય છૂટે છે. અને પર્યાયનું લક્ષ્ય છૂટતા એ દ્રવ્ય તરફ જાય છે. એટલે ગુરુદેવ એ વાત કહે છે કે એમ પર્યાયની સ્વતંત્રતા અંતરમાં બેસતા તે દ્રવ્યની સ્વતંત્રતા નક્કી કરવા માટે પર્યાયનું લક્ષ્ય છોડી સીધો ત્રિકાળી દ્રવ્યમાં ચાલ્યો જાય છે. પર્યાયમાં તો મારે કાંઈ કરવા પણ નથી એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે અને ત્યાં એને દ્રવ્ય ત્રિકાળ સ્વતંત્ર અકર્તા છે એવું એને બરાબર સમજમાં આવી જાય છે. દ્રવ્ય ત્રિકાળ સ્વતંત્ર છે, શુદ્ધ છે, નિર્મળ છે અને એનું પરિણમન શુદ્ધ એના પોતાના કારણે જે છે તે થાય છે. એને કોઈની અપેક્ષા નથી અને એ પરના કોઈ કાર્યો કરતું નથી, પરનું એ અકર્તા છે એ વાત એને પછી સમજાઈ જાય છે. પણ જ્યાં સુધી એની દ્રષ્ટિ પર્યાય તરફ રહી છે, લક્ષ પર્યાયમાં જ છે, ત્યાં સુધી એ ત્રિકાળી દ્રવ્ય તરફ વળતો જ નથી, એનો એ અભ્યાસ પણ કરતો નથી, એના સંબંધી વિચાર પણ કરતો નથી, વિકલ્પ દ્વારા પણ નિર્ણય કરતો નથી. પર્યાયમાં જ એ રાચી રહ્યો છે, પર્યાયની સ્વતંત્રતાને એ સમજતો નથી. પર્યાયના ઉત્પાદ વ્યય એના પોતાના છે, એમાં આ જીવે કાંઈ કરવાનું નથી એટલી વાત એ સમજતો નથી. એટલે પર્યાય દ્રષ્ટિ છે અને પર્યાય દ્રષ્ટિ છે તે મૂંઢ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ છે, તે જ્ઞાની છે. આગળ 265માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શાસ્ત્ર ભણીને પણ તેઓ આવો વિપરીત આશય કાઢે છે કે પુરુષને સ્ત્રી સાથે રમવાનો ભાવ, જે અંદર પેલી વાત કરીને ટીકામાં એ વાત અહીંયા પંડિતજીએ પણ લીધી, એટલે ગુરુદેવ એને સમજાવે છે કે જે અબ્રહ્મચર્ય છે તો એ અબ્રહ્મચર્ય નો કરતા પણ એ કર્મ છે, એમ જે વાત લેવામાં આવી હતી તો એ વાતને અહીંયા સમજાવી છે કે શાસ્ત્રને ભણીને પણ તેઓ આવો વિપરીત આશય કાઢે છે કે પુરુષને સ્ત્રી સાથે રમવાનો ભાવ થાય અથવા સ્ત્રીને પુરુષ સાથે રમવાનો ભાવ થાય તે પુરુષવેદ કે સ્ત્રીવેદ કર્મનું કાર્ય છે. એમ કે આત્મા તો અકર્તા છે, નિર્દોષ છે, અને પેલું પુરુષવેદ કર્મ અથવા સ્ત્રીવેદ કર્મ છે એ જ સ્ત્રી પુરુષનો આવો વિકાર કરે છે. એટલે એ અબ્રહ્મચર્યનું કારણ એ પુરુષવેદ કે સ્ત્રીવેદ કે નપુસંકવેદ છે. ગુરુદેવ કહે છે કે પણ આ તો સાંખ્ય મતનો અભિપ્રાય છે કે કર્મ કરતા છે અને એ મિથ્યા છે. વળી પાછો એ પણ માને છે ને કે પરસ્પર ઘાત થાય છે તે ઉપઘાત તથા પરઘાત પ્રકૃતિનું કાર્ય છે, એવો અભિપ્રાય પણ મિથ્યા છે. પોતાની બુદ્ધિના દોષથી અર્થાંત ભ્રમપૂર્ણ બુદ્ધિના કારણે તેઓ શ્રમણાભાસ એને એકાંતે એમ માને છે. મૂળતો એને મારવાનો ભાવ આવ્યો તો એ ભાવનો કરતા એ થયો. પેલો મરે કે ન મરે એ વાત જુદી છે, પણ એનો ભાવ જે થયો મારવાનો એ ભાવ કાંઈ કર્મે કરાવ્યો છે એમ નથી, એ વાત અહીંયા તો સમજાવવી છે. આગળ 4 પેરેગ્રાફમાં કહે છે કે જીનવાણી તો શ્યાદવાદ રૂપ છે. એટલે શું? કે તે વિકાર ભાવનો અજ્ઞાન દશામાં જીવ કરતા છે અને સ્વભાવના લક્ષે જ્ઞાન ભાવ પ્રગટ થતા તે વિકારનો કરતા નથી, અકર્તા છે. અજ્ઞાન દશામાં વિકાર થાય છે એનો કરતા થાય છે, અજ્ઞાન દશામાં જીવ વિકારી ભાવનો કરતા છે અને જ્યારે એને ભેદ જ્ઞાન છે, જ્ઞાની થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે તો એવા વિકારના ભાવનો એ કરતા થતો નથી. એટલે કરતાપણું અને અકર્તાપણું શ્યાદવાદ રૂપ આ રીતે છે. કઈ અપેક્ષા છે? તો કે જો એ અજ્ઞાની છે એવી અપેક્ષા છે તો એ પોતે એવા વિકારી ભાવનો કરતા પોતે થાય છે, કોઈ કરે છે એમ નહીં, પોતે થાય છે. અને એની દશા જ્ઞાનરૂપ થઈ છે, ભેદ જ્ઞાન થયું છે, તો એવા વિકારી પરિણામનો એ કરતા થતો નથી, એ અકર્તા છે. એટલે કરતાપણું અને અકર્તાપણું એ કોઈ કોઈ અપેક્ષાએ છે, જુદી જુદી અપેક્ષાએ જીવને છે. એટલે આમ જીનવાણી જાદવાદ રૂપ છે, તેથી સર્વથા આત્મા અકર્તા છે અને કર્મ જ કરતા છે એમ એકાંત માનનારા તે શ્રમણાભાસીઓ પર જીનવાણીનો કોપ અવશ્ય થાય છે, એટલે કે તેઓ જીનવાણીની વિરાધના કરે છે. હવે જીનવાણીના કોપના ભયથી તેઓ વિવક્ષા પલટીને કહે છે કે ભાવ કર્મનો કરતા કર્મ છે અને પોતાના આત્માનો કરતા આત્મા છે, એ રીતે અમે આત્માને કથનચિત કરતા કહીએ છીએ, તેથી જીનવાણીનો કોપ થતો નથી. આ તેમનું કથન પણ મિથ્યા જ છે. અને એ વાતને આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ. અહીંયા પણ ગુરુદેવ ફરીથી પણ એ વાત સમજાવે છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે અને ક્ષેત્રે નિયત લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે, તેમાં કાંઈ બદલવું પલટવું તો છે નહીં, એટલે કોઈ કાર્ય થતું નથી, તો પછી આત્મા આત્માનું કાર્ય કરે એ વાત ક્યાં રહી? એટલે આત્મા આત્માનો કરતા થાય છે એવી જે અજ્ઞાનીની દલીલ છે અને એ રીતે આત્માને કરતા પણ એ સ્થાપે છે, તો એ દલીલ ખોટી છે, તેમાં નવીન કરવા પણ કાંઈ છે જ નહીં. એટલે આત્મા અકર્તા જ ઠર્યો. અહીંયા તો જીનવાણીમાં તો આત્માને કરતા પણ કયો છે અને કોઈ અપેક્ષાએ અકર્તા પણ કયો છે, એટલે નિશ્ચયથી તો આત્મા અકર્તા જ છે અને અજ્ઞાન દશામાં એ વિભાવ ભાવનો કરતા છે એમ વાત કરી છે. જ્યારે પેલો તો એકાંતે આત્માને અકર્તા માને છે અને એમ વાત કરી એટલે આત્માને પછી કરતા મનાવવા માટે એને એવી દલીલ કરી કે આત્મા આત્માનો કરતા છે, પણ એમાં એ વાત એની ખોટી પડી, તેથી જીનવાણીનો કોપ તો મટ્યો નહીં. એટલે તારી એ વાત ખોટી ઠરે છે અને જીનવાણીની વિરાધના તો થાય જ છે. આનો વધારે વિસ્તાર નથી કરતા, આપણે ઘણું એમાં સમજ્યા છીએ. અહીંયા પાના નંબર 266 ઉપર ચોથા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં અહીંયા કહે છે કે આત્મા સદા એક જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, પરંતુ મિથ્યાત્વાદી ભાવોને જાણવાના કાળે, ત્યારે મિથ્યાત્વ થાય છે ત્યારે એને જાણે છે, કેમ કે જાણવું એ એનો સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવે સ્થિત છે એટલે દરેક સમયે એ જ્ઞાન તો કરે જ છે, તો જાણવું એ એનો સ્વભાવ છે ને, એટલે એ જાણે જ છે. તો પછી જ્યારે રાગ થાય છે ત્યારે તેને પણ એ જાણે છે, એ સમયે પણ જ્ઞાન તો એને જાણે છે, પણ જાણવા જાણવામાં ફેર છે. એ કઈ રીતે જાણે છે? એને પોતાપણે જાણે, એ પોતાનું સ્વરૂપ છે એમ જાણે તો એ અજ્ઞાન ભાવે જાણે છે, અને એને પોતાથી જુદું જાણે છે તો એ જ્ઞાન ભાવે જાણે છે. એટલે જાણવા જાણવામાં ફેર છે. જેને ભેદ જ્ઞાન નથી એ અનાદિથી એ જ્યારે રાગના પરિણામ થયા છે, શુભ ભાવના કે અશુભ ભાવના પરિણામ થયા છે, તો એને એ જ્ઞાન જાણે છે એ વાત તો બરાબર, પણ એ જાણવાના કાળે એને એ પોતારૂપ માને છે, પોતારૂપ જાણે છે. જાણવાનો કાળ પણ એને છે, અનાદિથી એ જાણે છે, અનાદિથી તેને જ્ઞેય પરજ્ઞેય તરીકે એને જાણવું જોઈતું હતું અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા જ્ઞાનરૂપ છે એમ એને જાણવું જોઈતું હતું, પણ એને ભેદ જ્ઞાનનો અભાવ છે એટલે એ રીતે જાણતો નથી, પરંતુ એને એ અજ્ઞાન ભાવે જાણે છે, એટલે અજ્ઞાન ભાવે જ્ઞાનને કરે છે એમ શબ્દો મૂક્યા છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે તે રાગાદી ભાવોને જાણવાના કાળે છે, તો માત્ર જાણવાનો જ કાળ, પણ અનાદિકાળથી તેને જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનનો અભાવ હોવાને લીધે જ્ઞેયરૂપ એવા જે રાગાદી ભાવો છે, જે જ્ઞેય છે, તેને જ્ઞેય તરીકે જાણવા જોઈએ, એના સ્થાને એને એ આત્મા તરીકે જાણે છે. આ મોટી ભૂલ છે ભાઈ. આ દયાદાન વ્રત આદિના જે ભાવ થાય તે પરજ્ઞેય છે, તે જાણક સ્વભાવી ભગવાન આત્મા એથી ભિન્ન છે. આવું ભેદ જ્ઞાન અનાદિકાળથી નહીં હોવાથી એ શુભાશુભાવ વ્રત આદિ રાગના ભાવને જાણવાના કાળે તે ભાવ હું આત્મા છું એમ તે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ કહીએ તો કે પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ
જ્ઞાન પરિણામને કરતો હોવાથી, જ્ઞાનના પરિણામ તો થાય છે પણ એ અજ્ઞાન રૂપ જ્ઞાનના પરિણામ થતા હોવાથી તે રાગનો કરતા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો તે જ્ઞાન સ્વભાવે સ્થિત એવો અકર્તા સ્વભાવી છે. સામાન્ય અપેક્ષાએ એટલે તો મૂળ વાત તો એમ જ છે, નિશ્ચયથી તો એમ જ છે કે એ જ્ઞાન સ્વભાવે સ્થિત એવો અકર્તા સ્વભાવી છે, એ કાંઈ કરતો જ નથી. પણ ભેદ જ્ઞાન નથી એટલે અજ્ઞાન અવસ્થામાં એ જ્યારે ઇચ્છાત્વના ભાવ કે શુભાશુભ ભાવ થયા છે તો એને આત્મા તરીકે જાણે છે એવી એ ભૂલ કરે છે. અને એ ભૂલ કરે છે એવું એ કાર્ય એટલે જે ભાવ એને થયા પોતા રૂપ જ્ઞેયને પોતા રૂપ માનવાના જે ભાવ થયા એ કાર્ય એ એનું છે, એ પોતે એવા કાર્યનો કરતા થાય છે એટલે એને વિભાવ ભાવનો વિકારી પરિણામનો કરતા થાય છે. પરંતુ જો એને ભેદ જ્ઞાન છે તો તે પોતે પોતાના આત્મદ્રવ્ય જે જ્ઞાન સ્વભાવી છે એને પેલા પર જ્ઞેયથી એટલે કે શુભાશુભ ભાવથી જુદું જાણે છે અને એમ જાણતા એ આત્માને જ આત્મા તરીકે જાણે છે અને પર જ્ઞેયને આત્મા તરીકે જાણતો નથી. રાગને પોતાનો માનીને જ્ઞાન પરિણામને અજ્ઞાનરૂપ કરતો તકો તે રાગનો કરતા થાય છે. પણ જો એ રાગને રાગ તરીકે જાણે, પર જ્ઞેય તરીકે જાણે અને આત્માને જ્યારે આત્મા તરીકે જાણે તો પછી એનો કરતા થતો નથી. જ્યારે ભેદ જ્ઞાન થવાથી, આગળ 267માં પાના પર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે જ્યારે ભેદ જ્ઞાન થવાથી અર્થાંત રાગથી ભિન્ન હું એક જ્ઞાયક સ્વભાવી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છું એમ ભાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે, અનુભવે છે, ત્યારે વિશેષ અપેક્ષાએ કહીએ તો કે પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત અકર્તા છે. સામાન્ય અપેક્ષાએ તો ભગવાન આત્મા અકર્તા જ છે પણ પર્યાયમાં પણ જ્યારે એ પોતે જ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે એ સાક્ષાત અકર્તા થાય છે. પર્યાય અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો એટલે કે પેલા પર જ્ઞેય છે એ પોતાથી જુદા છે અને પોતે ભગવાન આત્મા છે એમ આત્માને જ આત્મા તરીકે જાણતો એમ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો એ સાક્ષાત અકર્તા થાય છે. એટલે એ સાક્ષાત અકર્તા તો છે જ, અહીંયા પર્યાયમાં એ સાક્ષાત અકર્તા આ રીતે થાય છે. આગળ કહે છે કે ધર્મીને દયા દાન વ્રત આદિનો રાગ હોય છે પણ તે કાળે રાગથી ભિન્ન હું જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છું એવું અંતરમાં એને ભેદ જ્ઞાન વર્તે છે. જ્ઞાનીની દશા જુદી છે, એ જે કંઈ થાય છે એને એ દ્રષ્ટા ભાવે જાણે છે અને તેથી તે રાગ મારો છે એમ રાગ સાથે એકમેક થતો નથી, રાગ સાથે જોડાતો નથી અને રાગ સાથે જોડાતો નથી એટલે એને ઘણી નિદ્રા થાય છે અને ઓછા બંધ પડે છે. બીજી રીતે આપણે કહીએ તો એ ચંપક થતો નથી, એને માત્ર જાણે છે. એને એવા શુભાશુભ ભાવ થયા છે, રાગ થયો છે તો રાગને જાણે છે પણ રાગ સાથે એકમેક થતો નથી, પણ તે પૃથક જ જાણે છે, પોતાથી જુદા જાણે છે, કેવળ જ્ઞાતા જ રહે છે. આ પ્રમાણે જ્ઞાની જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત અકર્તા છે અને આનું નામ સંકિત અને આનું નામ ધર્મ. તો આ રીતે આપણે અહીંયા ભાવાર્થ પૂરો કર્યો અને ગાથા 332 થી 344 તેર ગાથાનો સ્વાધ્યાય પણ આ સાથે અહીંયા પૂરો થયો. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃત ચંદ્રાચાર્ય ભગવાન કહે છે તો કળશ 205 આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખ નામ અનંત સુખ